ಓಂ. ಶ್ರೀಮದ್ ರಾಜಚಂದ್ರ ಜ್ಞಾನ ಮಂದಿರ್, ರಾಜ್ಕೋಟ್. ಶುಕ್ರವಾರ ತಾರೀಖ್ 12/5/2017 ವಚನಾಮೃತ್ ಪತ್ರ ಸಮೀಕ್ಷಾ ಪತ್ರಾಂಕ 195-194. ಬನ್ನಿಲ್ಲ, ಇಲ್ಲೇಶು ಎಕ್ಕಜ್ ಹೇತುವೆ ಎಕ್ಕಜ್ ಉದ್ದೇಶಿ બંને લખાયા છે. 95 કહે છે, પહેલા સત સ્વરૂપને અભેદ રૂપે અનન્ય ભક્તિએ નમસ્કાર. માર્ગની ઈચ્છા જેને ઉત્પન્ન થઈ છે તેણે બધા વિકલ્પો મૂકીને આ એક વિકલ્પ ફરી ફરી સ્મરણ કરવો અવશ્યનો છે. કયો વિકલ્પ? અનંતકાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી અને તે શું કરવાથી થાય? આ વાક્યમાં અનંત અર્થ સમાયેલો છે અને એ વાક્યમાં કહેલી ચિંતના કર્યા વિના, તેને માટે દ્રઢ થઈ જુર્યા વિના માર્ગની દિશાનું પણ અલ્પભાન થતું નથી, પૂર્વે થયું નથી અને ભવિષ્યકાળે પણ નહીં થશે. અમે તો એમ જાણ્યું છે, માટે તમારે સઘળાએ એ જ શોધવાનું છે. ત્યાર પછી બીજું જાણવું શું તે જણાય છે. કેટલો અર્થગંભીર આ પત્ર, એકદમ ટૂંકો ચિંતન સૂત્ર આપ્યું હું મુકશુને. હૃદય પ્રદીપ નામના એક ગ્રંથની રચના છે, એની અંદર ચિરંતનાચાર્ય આચાર્યશ્રી એક શ્લોક મૂક્યો છે. એમાં એણે લખ્યું છે કે તત્વ ચિંતન જેવું બીજું કોઈ ઉત્તમ સાધન નથી મોક્ષ માર્ગ માટે. તત્વની ચિંતના કરો, સાધનની નહીં, ગચ્છની નહીં, મતની નહીં, પ્રચારક કોણ, એના પ્રસારક કોણ, આવી બધી લપ્પન છપ્પનમાં પડશો નહીં. એ બધા તો પૂરક પરિબળ છે, મુખ્ય તો વિચાર છે જીવનો. અને એને જૈન ધર્મની અંદર ચિંતા જ્ઞાન કરીને શબ્દ પ્રયોગ વાપર્યો છે. જ્ઞાન એક શ્રુત જ્ઞાન હોય, બોધ સાંભળ્યો અથવા વાંચ્યો એમાંથી પ્રાપ્ત થાય. બીજું ચિંતન જ્ઞાન હોય, એના વિશે મનન ચિંતન અનુપ્રેક્ષણ કરવાથી એ બોધમાંથી તારતમ્ય શું છે, તાત્પર્ય શું છે પકડાય. એને અનુપ્રેક્ષા પણ કહે, નિર્વિકલ્પ સ્થિતિ સુધી જાય ત્યારે અનુપ્રેક્ષા કહેવાય. ધારણા બને કે જે ધારણા એના ધ્યાનનો વિષય બને. અને ત્રીજું ભાવના જ્ઞાન, એ ચિંતનમાંથી જે ધારણા પકડાણી છે, તત્વ પકડાણું છે, બસ એ જ ભાવના નિરંતર નિધિ ધ્યાસનના રૂપમાં એના જીવનમાં સતત અહોરાત્ર શ્વાસોશ્વાસની અંદર ચાલતી રહે, કામ ગમે તે કરે, મન મહિલાનું રહે, વાલા ઉપરે બીજા કામ કરે, અંદરનો લય એક બંધાઈ જાય, એ લય ચાલ્યા જ કરે. સંગીતની સભા હોય, 10 વાગે એનો લય બંધાઈ જાય, એટલે જે તંતુવાદ્યવાળા છે એને લય પકડાઈ ગયો છે. પછી તબલાના તાલ બદલાય, હાર્મોનિયમના સૂર બદલાય, ઓર્ગનની પદ્ધતિ બદલાય, એ જે બદલાય, ગાવાવાળો રાગ બદલે, ભજન બદલે, એનો લય સવાર રાતથી શરૂ થયેલો સવાર સુધી એક જ હોય. ભક્તિની લય, સંગીતની લય, લય તૂટે નહીં. બાહ્ય બધા જ જે કંઈ પ્રવૃત્તિના પ્રવાહો છે બદલાતા જાય, પણ લય તૂટે નહીં. કૃપાળુદેવે એટલી સરસ વાત મૂકી, પ્રભુ પ્રભુ લય લાગે નહીં, પડ્યો ને સદગુરુ ભાઈ. લય લાગી નથી તને, દિવસ ને રાત પરમાર્થનું ચિંતન જેને છે, ખાતા પીતા ભેસતા સૂતા હાલતા ચાલતા કર્મના ઉદય ભોગવતા સંસાર સાથે રહેતા જગતને જોતા જગતના વ્યવહારો કરતા એની લય જુદી છે, એની ભાવધારા જુદી છે, બધી જ પ્રવૃત્તિ થાય છે, અમે લેવા દેવાના વ્યવહાર કરીએ છીએ, ખાવા પીવાના પ્રવર્તન થાય છે, પૈસાની લેવડ દેવડ થાય છે, આત્મા જોડાતો નથી ક્યાંય. સૌભાગભાઈને જણાવે છે કે આ અમારી સ્થિતિ છે, અંદરમાં લય લાગી છે, અલખની લે જાગી છે અંદરમાં, બહાર ગમે તે હોય. આ લય લાગે જ્યારે જ્ઞાન ભાવનાત્મક બને, શબ્દાત્મકમાંથી જ્ઞાનને ભાવનાત્મક બનાવવાનું છે, અને ત્યારે જ બને કે શબ્દાત્મક જ્ઞાનને પહેલાં ચિંતા જ્ઞાન એટલે ચિંતનરૂપ અનુપ્રેક્ષારૂપ ધારણારૂપ બનાવવાનું. હું શુદ્ધ ચૈતન્ય છું, આ એનો લય છે. જગતમાં રહેતા છતાં અરે અમે આત્મા છીએ, તદ્દન બધાથી ભિન્ન સમકીતીને આત્મ સ્વરૂપની લય લાગે છે. આવી લય ન હોય ત્યાં સુધી સમકીત બમકીત નામના સમકીત હોય, શબ્દ ગમે તે વાપરે પછી એને, પણ બધું નામનું. કૃપાળુદેવ એક પત્રમાં લખ્યું છે કે નામનું દર્શન હોય એમાં કાંઈ વડે નહીં. હું કહું કે તમે બ્રહ્મનિષ્ઠ છો, તમે કહો કે તમે છો, તમને પૂર્ણ પ્રાપ્તિ છે, ઓલો કે તને પૂર્ણ પ્રાપ્તિ છે, ઓલો કે તું ચોથાએ છો, તો ઓલો કે તું તો છઠ્ઠાએ લાગસ મને. આ ગાંડા ઘેલા કાઢા કરીએ, કોણ પાંચમું કોણ છઠ્ઠું, શું એની સ્થિતિ અને શું એની અંતરદશા. અંતરદશાની દ્રષ્ટિ તો હજુ મળી નથી, ત્યાં સુધી આપણે ગુણસ્થાનકના લેબલ લગાવવા લગીએ, એ બહારનું લેબલ છે ગુણસ્થાનક. નિર્ગ્રંથતા એ બહારનું લેબલ છે, વિતરાગતા એ બહારનું લેબલ છે. 1995 કૃપાળુદેવે પ્રારંભ કર્યો સત સ્વરૂપને અભેદ રૂપે અનન્ય ભક્તિ નમસ્કાર. આ પહેલા વહેલા ધારણા બની કે જે સત સ્વરૂપ છે એને કયા રૂપે ચિંતવવાનું છે, અભેદ રૂપે. અભેદ રૂપે એટલે તે સત અને મારી અવસ્થા અથવા પર્યાય એ બેમાં કંઈ તત્વતઃ ભેદ નથી, દ્રવ્યથી કોઈ ભેદ નથી. હું પણ સત છું, હું સત છું. પર્યાયમાં અસતપણું દેખાય છે, પણ એ સતને પ્રાપ્ત થયેલું આવરણ છે. એ આવરણ જ્ઞાનનું હોઈ શકે, દર્શનનું હોઈ શકે, અંતરાયનું હોઈ શકે, ને મોહનીયનું હોઈ શકે. આ ચાર પ્રકારના ઘાતિકર્મના આવરણથી સત અવરાય છે, કેટલીક વાર સત રીબાય છે. પોતાને સતત પ્રતીતિ થતી હોય છતાં એટલા બધા પ્રતિકૂળ સંજોગો હોય એમાં સત રીબાતું હોય એને આનંદ ન હોય. પોતાનું સત રીબાય છે. પહેલી ધારણા આ બનવી જોઈએ મુમુક્ષુને કે હું સત સ્વરૂપ છું. નામ ગમે તે હોય, રૂપ ગમે તે હોય, જાતિ ગમે તે હોય, કુળ ગમે તે હોય, ગચ્છમત ગમે તે હોય, અરે કોઈ ચિંતા નહીં કરો. આ બધા બહારના ભેદ અભેદ દ્રષ્ટિ આવ્યા વિના જે પ્રાણી આ જગતમાં જીવવા ઈચ્છે છે તે બંધાય છે. અભેદ કેની સાથે? અભેદ સત સ્વરૂપ સાથે. વારંવાર વાંચન ચિંતન કરવાનું, વિચારવાનું, એનું સૂત્ર શું? તો કે તત્વચિંતન એ જ સાચું ચિંતન. આપણે તત્વચિંતન બાજુમાં રાખીએ અને સાધનાના જુદા જુદા માર્ગનું ચિંતન કરીએ, અને આ તો અનેકાંતિક માર્ગ છે અને સહસ્ર ગમે જિનેશ્વરે કહ્યો છે, એમાં કેનો તું વિચાર કરીશ કયો સાચો અને કયો ખોટો? કયો ઉત્કૃષ્ટ ને કયો નિકૃષ્ટ, આપણો વિષય જ નથી. જે જે ભૂમિકામાં છે એના માટે ઉત્કૃષ્ટ છે, અને જે ભૂમિકામાં નથી એના માટે નિકૃષ્ટ છે. આવી દ્રષ્ટિ મુમુક્ષુની અભેદ દ્રષ્ટિ, અનન્ય ભક્તિએ નમસ્કાર. મારી ભક્તિ સતના તરફની ભક્તિ છે, આમાં રાગ ભક્તિ ન આવે. પંથનો રાગ, વ્યક્તિનો રાગ, દ્રવ્યનો રાગ, ક્ષેત્રનો રાગ, એકઈ ન આવે. દ્રવ્ય ક્ષેત્ર કાળને ભાવ પ્રતિબંધ વણ એ આ સતનો રાગ, એની સાથેની જીવની અભેદતા. અને એ ભક્તિ એની જે છે એ અનન્ય છે, એના જેવી બીજી એકઈ નહીં. એટલે કે છે અહીંયા શરત મૂકી છે, માર્ગની ઈચ્છા જેને ઉત્પન્ન થઈ છે. આ બાકીની બધું વિવરણ આ રામાયણ કાંઈ કરવા જેવું નથી જો માર્ગની ઈચ્છા ઉત્પન્ન થઈ ન હોય. જેને માર્ગ જોઈતો જ નથી સંસારથી છૂટવાનો, એને માટે આ એકેય એક્સરસાઇઝ કરવાની આવશ્યકતા. શાંતિથી ખાઈ પીને કેસર કરીને ભોજન કરીને આનંદથી સુઈ જાને ભાઈ, નકામો શું કામ દુઃખી થાશ, તારે ક્યાં માર્ગ જોઈ છે? તો સેના માટે વાત કરી છે કૃપણદેવે? આ પત્રની ચિંતા કોણ કરવી? માર્ગની ઈચ્છા જેને ઉત્પન્ન થઈ છે એણે. વાત કેટલી બધી સ્પષ્ટ છે, આ બધાને માટે છે. જેને ઈચ્છા જ નથી એને શું કરવું? બધા વિકલ્પો મૂકીને આ એક વિકલ્પ ફરી ફરી સ્મરણ કરવું, આ બધા વિકલ્પો છોડવાને આ પણ શું છે, એ વિકલ્પ નિર્વિકલ્પમાં ફેરવાય. આ વિકલ્પ કેવો થવો જોઈએ? નિર્વિકલ્પ થવો જોઈએ. એ 13મા ગુણસ્થાનકની સ્થિતિ નિર્વિકલ્પતા, વિકલ્પમાંથી નિર્વિકલ્પમાંથી જવું. તો કયો વિકલ્પ આપણને નિર્વિકલ્પતા તરફ લઈ જાય કે તું સત છો? એકય વિકલ્પ કામ નહીં આવે. આખી ગતિ, યોની, જાતિ, એક ઇન્દ્રિયપણું, બે ઇન્દ્રિયપણું, એ બધા વિકલ્પ છૂટી જશે. તત્વના નથી, તત્વનો વિકલ્પ એક જ, હું સત છું, નિરાકાર, નિરંજન, અજર, અમર, અવિનાશી. આમાં શું વિકલ્પ લઈશ તું? અનંતકાળમાં જ વિકલ્પ જેટલા હતા કે મારું કયું અસ્તિત્વ સાચું, હું એકેન્દ્રિયમાં હતો એ સાચું, નિગોદમાં હતો એ સાચું, વ્યવહાર રાશિમાં હતો એ સાચું, દેવગતિમાં એ સાચું, નરકી ગતિ સાચી, કયો દેહ સાચો, કઈ પર્યાય સાચી, કઈ અવસ્થા સાચી, કયું સુખ સાચું, ચક્રવર્તી હતો એ સુખ, ઇન્દ્ર હતો એ સુખ, દેવલોકમાં હતો એ સુખ, બધું ખોટું. એ બધા વિકલ્પ, હું સત છું, આ એને જે અભેદ સ્વરૂપની ધારણા કરે છે. અને એને વિકલ્પમાં કરે કે આ બધા વિકલ્પો મારા છે, તો એને પ્રશ્ન કર્યો છે કે અનંતકાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી? આ પહેલું વિચારનાર પ્રશ્નનો અડધો ભાગ, પૂર્વાર્ધ, પછી ઉત્તરાર્ધ. પૂર્વાર્ધમાં શું? પરિભ્રમણની નિવૃત્તિ કેમ થતી નથી, મંઝિલ કેમ મળતી નથી? તો લોકો ચાલતા ચાલતા ગામ આવે કે ગામ સામું ન આવે, તો નિવૃત્તિ કેવી રીતે થાય? કે તું કંઈક ચાલવાનું શરૂ કરતો થાય તો કે કરું છું, પરિભ્રમણ તો ચાલુ છે, અમે તો પરિભ્રમણ સંન્યાસી છીએ, સાધુ ચલતા વાલા, કેટલું ચાલ્યો, ક્યારથી ચાલ્યો? અનંતકાળ. અરે એવી કોઈ મંઝિલ નથી કે અનંતકાળ ચાલને મંઝિલ ન મળે. આ પ્રશ્ન, અનંતકાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં હું કાંઈ મૂઢરી જેમ ઊભો નથી રહ્યો, આટલા કાળ સુધી માત્ર બેઠો રહ્યો છું એવું નથી, સૂતો રહ્યો છું એવું નથી, મેં પરિભ્રમણ ચાલુ જ રાખ્યું છે, એક ગતિમાંથી બીજી ગતિ, એક યોનિમાંથી બીજી યોની, એક દેહમાંથી બીજા દેહમાં ચાલુ છે. સાહેબ, કોઈ એવું જગતનું ક્ષેત્ર નથી ક્યાં જ્યાં એ જીવ અનંતવાર જન્મ્યો ન હોય, કોઈ એવી ભૂમિ નથી, કોઈ એવી યોની નથી, શાસ્ત્રકારો તો લખે બધું, એવી કોઈ યોની નથી કે જ્યાં આ જીવે અનંત જન્મ મરણ કર્યા ન હોય. આવું પરિભ્રમણ જેનો કોઈ હિસાબ ન કરી શકીએ એવું અનંતનું પરિભ્રમણ થયા છતાં, શબ્દ પ્રયોગ કર્યો છે થયા, તને સ્મરણમાં આવે કે ન આવે પણ થયું છે, એ હકીકત છે, તે કર્યું છે. તને તો આ જ જન્મની મોજ છે બસ, હે અમે જૈનમાં ત્યારથી બસ આપણે તો સુખી જ છીએ, મેં તો કોઈ દી જીવનમાં દુઃખ જોયું નથી. અહીંયા અનંતની વાત ચાલે છે ભાઈ, આ 40-50 વર્ષના ઇતિહાસની વાત નથી ચાલતી. અને કાં તો કહેશો અમે તો કેવા સહન કર્યા છે, એ તો કોઈ નોકરીએ કે રહેવા દે, તે આથી પણ જે નર્ક ગતિના દુઃખો સહન કર્યા છે, ભીષણ નરક ગતિની અંદર તારી જે ગતિ થઈ છે તને ખબર નથી, એ તો જ્ઞાની જાણે છે. એટલે જ્ઞાની કહે છે, એ મૂઢ, તારી પાસે તો ચિંતન કરવાની એ શક્તિ નથી કે તું અનંત કાળથી પરિભ્રમણ કરે છે એવું કોઈ દી વિચાર્યું? એ ક્યાંક કોકને મળવા ગયો અને બે ગલી ભૂલી ગયો હોય, તમારું ઘર મળતા મળતા થાકી ગયા, મેં ગોતી ગોતી ખૂબ રેખડા, અરે તું સંસાર કેટલો રેખડો છો, કેટલા કાળ થયા રેખડો છો, કેટલા જન્મ થયા રેખડો છો, તને ક્યાંય તારી ગતિ સ્થિરતા પ્રાપ્ત થઈ ખરી? ભટકવા છતાં ઠેકાણું પ્રાપ્ત થતું નથી, કેવો સંસારનો ખેલ છે. એટલે કૃપાળુદેવે લખ્યું છે કે મતિની ગતિ નથી, સારામાં સારી મતિ આ મનુષ્ય પર્યાયમાં, એમાં પણ એ વિચારી શકતો નથી કે તું દુઃખી આજકાલનો નથી, અનંતકાળથી છે. એની નિવૃત્તિ કેમ ન થાય? આવો કોઈ માર્ગ હોય કે જેને મંઝિલ ન હોય ને માર્ગ કેમ કહેવાય? તો પછી જો મંઝિલ ન હોય તો માર્ગ કેમ કહેવાય? માર્ગે ચાલતા મંઝિલ આવે. અહીંયા તો પરિભ્રમણ શબ્દ મૂક્યો છે, પરી ચારે બાજુ ફેરા કર, એની નિવૃત્તિ થતી નથી, કારણ કે ફરવાથી નિવૃત્તિ નથી થતી. ખ્યાલ આવ્યો કે સાહેબ, મંઝિલ એટલા માટે નથી મળતી કે અમે ફરતા જ રહ્યા, ફરતા જ રહ્યા તોય અમને મંઝિલ ન, તો કે ફરવાથી નહીં મળે. એટલે બીજો પ્રશ્ન આવ્યો કે તે શું કરવાથી થાય, ઊભો રહે હવે તો થાય. એટલે કૃપાળુદેવે 128માં કીધું કે આ પરિભ્રમણના પ્રત્યાખ્યાન લઈએ તો લઈ શકાય, પણ તારે તો દોડવું જ છે, તને તો એમ છે કે હું હમણાં મંઝિલે પહોંચી જઈશ. તારે તો ઓલા સોક્રેટિસની વાર્તાની અંદર લોભી ખેડૂત જેવું છે કે જેટલું દોડીશ એટલું જમીન મારે બાપની થશે, માટે સૂર્યાસ્ત સુધીમાં હું આખું જગતનું મારા ઉપર હક કરી લઉં અને છેલ્લે પહોંચી શકતો. આવું તારું પરિભ્રમણ છે, દિશાહીન છે, લક્ષ્યહીન છે. એટલે બીજો પ્રશ્ન મૂક્યો, અને તે શું કરવાથી થાય, શું કરવાથી થાય? આ પછી પ્રશ્ન આવે, જો પેલો પ્રશ્ન બરોબર બેસે તો, કે અનંત કાળનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી, આની વેદના જાગે, બ્રાહ્મી વેદના એ જાગે, તો બીજો પ્રશ્ન કે શું કરવાથી થાય, મારી શું ભૂલ રહી ગઈ છે, હું કયા માર્ગે ચાલું, હું કેવી રીતે ચાલું, કોઈ સાધન લેવું પડશે, આ વિચાર આવે શું કરવાથી થાય. હે જીવ, આ ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ, હવે ઊભો રહે, થોભ, અટક, બહુ થયું હે જીવ, બહુ થયું, ઘણું પરિભ્રમણ કર્યું, મંજિલ નથી મળી, કૈરા કર, હવે નક્કી કર કે ચાલવાથી માર્ગ નથી, સ્થિરતાથી છે. આ જગતની પૂદગલોના સુખની દોડ પાછળ, પર વસ્તુને પર પદાર્થ પાછળ તું દોટ મૂકીશ, એનાથી ક્યાંય તૃપ્તિ આવે પ્રાપ્ત થઈ શકે એમ નથી. શું કરવા થાય? આ વાક્યમાં અનંત અર્થો સમાયેલા છે. આ તો જ્ઞાનીનું કામ છે, આપણે શું અર્થ કાઢવાના હતા. એ કહે છે એ વાક્યમાં કહેલી ચિંતના કર્યા વિના અને તેને માટે ઝુર્યા વિના માર્ગની દિશાનું પણ અલ્પ ભાન થતું નથી. કેવો જબરજસ્ત એક વાક્યમાં બોધ છે કે તને માર્ગની દિશા નહીં મળે દોડવાનું તો પછી. ગતિ ઉપયોગી ત્યારે છે કે દિશા સાચી હોય તો, દિશા ખોટી હોય તો, ગતિ ગમે તેટલી હોય તો પાછું જ વળવું પડે. જવું હોય પૂર્વમાં અને દોડે પશ્ચિમમાં તો પછી જ્યારે ખબર પડે ક્યાં જવું છે ત્યારે એટલું પાછું આવવું પડે ને. ગતિ પણ ઉપકારી થાય એમ નથી. એ કે જે થતું નથી, ભૂતકાળમાં થયું નથી અને ભવિષ્યમાં, અમે તો એમ જાણ્યું છે. આમાં તો જબરજસ્ત વાત આવી ગઈ કે આપણી બધી ચિંતા, આપણા બધા વિકલ્પો બધું સમાપ્ત થઈ ગયું. આપણે એમ થાય કે કિનાર પુરુષ કોણ છે? કિનાર પુરુષ છે જેને જન્મ જન્માંતરના આ પરિભ્રમણનું રહસ્ય જાણી અને એને પોતાનું પરિભ્રમણ ટાળ્યું છે. આ એવો પુરુષ છે કે જેણે પોતાની યાત્રાનો અંત લીધો છે. અનંત ભવનું જે આ પરાવર્તન છે એનો તંતુ સાંધીને, છેડો ભણીને જેણે એક જ ભવ બાકી રાખ્યો છે, આવો જબરજસ્ત નિષ્ણાત. અનંત ભવનું એક જ ભવ બાકીને સાટું વાળી દીધું છે એવા પુરુષ કહે છે કે અમે તો એમ જાણ્યું છે. કેટલી આપણને શ્રદ્ધા થાય, કેટલી આસ્થા થાય. કિનાર પુરુષની જેમ ઓળખાણ વધે, એનું મહાત્મ્ય વધે, એની અપૂર્વતા વધે કે આની તોલે કોઈ ન આવે, શબ્દોમાં પડોમાં ક્યાંય, આ દશા જ કોઈ ઓર છે. આ દશાવાન પુરુષને ઓળખવો, એક દશાને ઓળખવી, એક અરૂપી સ્વરૂપ છે એને ઓળખવાનું છે. આ બાહ્ય લક્ષણવાળા પુરુષને ઓળખવાનું નથી. આ એક વિતરાગીની ઓળખાણ કરવી છે, એક નિર્ગ્રંથની કરવી છે. અમે તો આમ જાણ્યું છે માટે તમારે સઘળાએ એ જ શોધવાનું છે. જો તમે અમને માનતા હો તો, નહીં તો દયડા કરો તમારી રીતે, કોણ રોકે છે? ત્યાર પછી બીજું જાણવું શું તે જણાઈ જશે, ચિંતા કરોમાં. પછી શું કરવું, પછી શું કરવું, એ જેમ કહ્યું ને લક્ષ્યની પ્રાપ્તિ થાય તો જીવે શું કરવું ને શું ન કરવું તે સમજાય છે અને સમજાતું જાય છે. 299 આ રહસ્ય છે પરમાર્થ માર્ગના. આ આધ્યાત્મિક માર્ગ પર ચાલવા માટેની બધી ચાવીઓ છે. હવે આમાં લક્ષ્ય જાય નહીં આપણું, આ સમજાય નહીં અને ખોટે ખોટી મોટી મોટી વાતો યાદ રાખ્યા કરીએ અને જાણે આપણે કેવાય જ્ઞાની થઈ ગયા, પણ રહસ્ય તો જાણતો નથી, મારનો મર્મ તો પકડો નથી, એને એનું કલ્યાણ ન થાય. એટલે 194માં મુનિશ્રીને પત્ર લખ્યો. ગજબની વાત છે, મુંબઈની અંદર વ્યવહારમાં વેપારમાં બેઠેલો પુરુષ એક મુનિ દશામાં રહેલા વિતરાગના સાધુને પત્ર લખે છે. એમાં કહે છે કે જીવને માર્ગ મળ્યો નથી એનું શું કારણ? એ વારંવાર વિચારે, યોગ્ય લાગે તો સાથેનું પત્ર વાંચજો. કદાચ આપણને એમ થાય કે ના ના આ વાત આપણે લાગુ પડતી નથી, તો ચોપડી બંધ કરી ઊભા થઈને આવેલા જવું, કોઈને ખોટું લાગે એમ નથી. કહેજો કે આ પત્ર આપણને કાંઈ સમજવાની જરૂર નથી. મને તો માર્ગે મળી ગયો છે, મને તો માર્ગના દાતાય મળી ગયા છે, હું તો આમ ચાલુ છું. વયો જે કરતા રહે, જે કરતો હોય. તને સમાધાન થઈ ગયું હોય કે માર્ગ મળી ગયો છે, કર જલસા. વારંવાર વિચારી, યોગ્ય લાગે કોઈ એમ કે મારો પત્ર યોગ્ય લાગે તો જ વાંચજો, અથવા મારી વાત યોગ્ય લાગે તો જ સાંભળજો. અહીંયા તો મન ઠોકાણા છે, મંડ્યા છે કે અમે કહી છીએ સાંભળો, નહીં તો મરી જશો. અમારી પાસે માર્ગ છે ને તમે અમારા આમ કરો તેમ કરો. કેવું ગાંડપણ ચાલ્યું છે! ઉપદેશકની ઘેલછા તો જુઓ, ચારે બાજુ શિષ્યો કરવા છે, સાંભળવાવાળા ગોતવા છે, નો હોય તો ગમે ત્યાંથી લાવવા છે, હકડે ઠઠ સભા ભરવી છે, અને લાગે કે અમે કંઈક કહી શકીએ છીએ. સિદ્ધિ પ્રસિદ્ધિનો માર્ગ ભાન ભૂલાવે છે. આ કહે છે અમારો પત્ર ન વાંચો તો એમને રાખી દેજો, અમને એની કાંઈ ચિંતા નથી. પણ જેને આ યોગ્ય લાગે એને જ ઉપકારી થશે, ને તો બીજાને ઉપકારી નહીં થાય. એ પત્ર એને ઉપયોગી પણ ન થાય અને ઉપકારી પણ ન થાય. એટલે કૃપાળુદેવનો આ પત્ર વગેરે, આ શરૂઆતના પત્રો છે ને, બહુ ગંભીર છે. પછી તો બધા એને જેટલો સંપર્ક થયો છે ને, જે જે લોકો મળ્યા છે, એની જે જે ભૂમિકા છે ને, જે પ્રસ્તર સમાગમ થયો છે, એના આધાર ઉપર આવે છે. પણ શરૂઆતમાં તો એના અંતરની અંદર જે આખી પોતાની જે ધારા નીકળી છે ને, એના છે. લગભગ 200 સુધીના પત્રો એ આવે છે કે કૃપાળુ દેવને આ જગતની અંદર સર્વજ્ઞ સમાન જીલું છું, અને એ સંદેશો જગતને દેવો છું. એ દેવાની એની અંદર જે તીવ્ર ઝંખના જાગી છે ને, એ કહે છે ઉન્મત્તતા આવી ગઈ છે અમને. કારણ તીર્થંકર જે સમજ્યા એ ન સમજી શકાય એવું કાંઈ નથી. તીર્થંકર થવાની ઈચ્છા નથી, પણ તીર્થંકરે જે કર્યું છે તે કરવાની ઈચ્છા છે. મોક્ષવાળાના પાઠ જુઓ, 170મો પાઠ જુઓ, પછીના બધાના વાક્યો જુઓ, એટલી લગ્ની લાગી છે. પતરંગ 27 જુઓ. એને દેશ વિદેશમાં ફરીને પણ આ વાતને અમારે ઝંઝોડવી છે. ત્યારે અંદર એક પ્રકારનો એક વિશેષ પ્રવાહ પ્રગટ્યો છે. જ્યારે સત ઉભરાય છે ને, ત્યારે સત ચારે બાજુ ફેલાય, એ શાંત ન થાય. એ કે છે એવી ક્ષમતા કેળવી લીધી છે અમે, પણ ચાઈને અત્યારે કેળવવી નથી. પછી તો શાંત છે એ, પછી તો ઘણું કે છે. સૌભાગભાઈ કહે, દેવકણજી કહે, મુનિશ્રી કહે, બહાર આવો, પ્રગટ થાવ, આ કરો, પછી સમાવી દીધી. આ કાળ એવો છે કે જેની અંદર એને જગતને આપવું છે, જગતને એનો સંદેશો દેવો છે, સતનો સંદેશો દેવો છે. સતનો ધારક શાંત રહી શકતો નથી. એ ભૂમિકામાં કૃપાળુ દેવ છે. સરસ વાત મૂકે છે. વિશેષ લખી શકવાની કે જણાવવાની દશા નથી, તો પણ તમારી એકમાત્ર તમારી મનોવૃત્તિ કિંચિત દુભાતી અટકે એ માટે જે કાંઈ ઉસારી યોગ્ય લાગ્યું તે લખ્યું છે. અત્યારે અમે તો અમારા ચિંતનમાં એટલા બધા વ્યગ્ર છીએ, વ્યસ્ત છીએ, અને એનું કામ હતું આખું કર્મોને ખપાવવાનું. જલ્દીમાં જલ્દી ઉદયકાળ વેધી લેવો, જેથી કરીને શેષ બચતો નિવૃત્તિ કાળ એની અંદર પરમપદની પ્રાપ્તિ કરી લેવી. પણ આ ઝંખના સત્ય ધર્મનો ઉદ્ધાર રહે એ કરવા માટેની તમન્ના હતી, એ તમન્નાના પરિપ્રેક્ષની અંદર આપણને કેટલાક પત્રો પ્રાપ્ત થયા છે. એટલે મુનિશ્રીની પણ મનોવૃત્તિ દુભાતી અટકે, ક્યાંય શાંતિ ન મળે. મુનિ અવસ્થામાં, સાધુ અવસ્થામાં જીવને અશાંતિ હોય એ બતાવે છે કે હજુ શાશ્વત સુખની પરમપદ પ્રાપ્તિનું હજુ રહસ્ય હાથમાં આવ્યું નથી. આવે તો અંશે, પણ શાંતિ વેદાય, ઉપશમ વેદાય. અત્યારે સંસારમાં છીએ, ઉપશમ નથી. ભલે માનતા હોય પોતાને આધ્યાત્મિક, ધાર્મિક, સત્સંગી, મુમુક્ષુ, જે લેબલ દેવા એ દો, પણ નિશ્ચિત તોરમાં જોવા મળે કે એને ઉપશમ નથી. ઉપરામતા, કૃપાળુદેવ કહે છે, ઉપરામતા થાય. સંસારમાં હોવા છતાં ઉદયગત કર્મ આવે એ પણ અનિચ્છાએ થતું હોય, પણ એને બાકી કશું જ એ સિવાય કંઈક કરવાની લેશ માત્ર પણ ઈચ્છા જ ન થાય. ઈચ્છા વિના સંસારમાં રહેવું, સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત, આ એની સ્થિતિ હતી. બહુ દુષ્કર છે. મુનિશ્રીની પણ અવસ્થા એમણે જોઈ અને એને કહ્યું કે આ મુનિશ્રી આ મનોવૃત્તિ છે એ દુભાઈ રહી છે. એ દુભાઈ છે એમાં એને એમ લાગે, એને એમ છે અમે મુનિ છીએ, અમે તો બધું લઈ લીધું, વિતરાગનો માર્ગ લીધો, દીક્ષા લીધી, સર્વસંગ પરિત્યાગ કર્યો, હવે શું બાકી રહ્યું? હવે મોક્ષ તો અમારા હાથ વેતમાં છે. એને કહ્યું છે કે વિચારજો કે માર્ગ નથી મળ્યો. સંયમ મળ્યો છે અને માર્ગ સમજાય છે, માર્ગ પકડાય છે. સંયમ મળ્યો છે અને માર્ગ નથી મળ્યો. સંયમનો અર્થ પણ હજી પકડાયો, બાહ્ય સંયમ, વેશ, ચિહ્ન, લિંગ, સંપ્રદાય, અનેક પ્રકારની મિથ્યા માન્યતાઓ, ધર્મને નામે મિથ્યા વાસનાઓ હતી આ જીવને કડું. આવી વાત પકડાયું છે. ધર્મના નામે પણ આવી મિથ્યા વસ્તુઓ ઘણી પકડ લીધી છે. માર્ગ નથી મળ્યો, અંદરથી હુંકાર નથી આવતો, સત સુણ્યું નથી, સત શ્રદ્ધ્યું નથી, સત સાંભળ્યું નથી. તે સાંભળે, સુણીએ, શ્રદ્ધિએ જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. આગળ 166 નથી ભણકાર આવતો, છૂટવાનો ભણકાર નથી આવતો. આ મળ્યું, તે મળ્યું, અમે આટલું કરી લીધું, અમે તેટલું કરી લીધું, કર જેટલું કરવું એટલું, હજી થોડું વધારે કર. પણ અંદરથી છે કે માર્ગ મળી ગયો છે, હવે તો ચાલવાનું થોડું બાકી છે. ચલાય તો ઠીક છે, નહીં ચલાય તો બેસી જઈશું, પણ ઊભા થશું ત્યારે આ માર્ગે જ આગળ વધશું. આ માર્ગ, આ કહી શકે કે તેથી દેહ એક જ ધારીને જાશું. અરે બીજા દેહ ધારણ કરે તો અનંત દેહનો સંસાર વધે, અને પ્રભુ તમે દેહ ધારણ કરો તો સંસાર કટ થાય. આવો વળી કયો દેહ? આવી દેહની અમે તો ક્યાંય સાંભળ્યું નથી શાસ્ત્રમાં. 5 પ્રકારના દેહ સાંભળ્યા છે, પણ આવો દેહ નથી સાંભળ્યો કે જેનાથી જાસુ સ્વરૂપ સ્વદેશ રહે. તો કે થાય, માર્ગ મળી ગયો છે, દેહ બાધારૂપ થશે. દેહ બાધારૂપ ન થાય તો દેહની અવસ્થા બાધારૂપ થાય ન થાય ને કનકભાઈ? પછી દેહ દિગંબર હોય કે શરત મૂકી છે, આ જાતિમાં હોય કે આ જાતિમાં, આ વેશમાં હોય કે આ વેશમાં, આ સંપ્રદાયમાં હોય કે આ સંપ્રદાયમાં, નહીં તો ત્યાં સુધી થાય જ નહીં. શું માંડો છો તું? દેહનું હજી ખબર નથી, કે છે કે દેહ એક મળશે તો પણ અમે ક્યાં જશું? સ્વરૂપ સ્વદેશ. તો કયો પ્રકારની અવસ્થા હશે? આના વિના મોક્ષ થાય જ નહીં એવું કેવી રીતે નક્કી કર્યું? ઘણા ઘણા પ્રશ્નો છે, પણ મમુક્ષુએ આ બુદ્ધિનો વિષય નથી. ક્યારે તર્કની અંદર એટલું જોડાવવું નહીં કે જેથી તત્વનો આશ્રય છૂટી જાય. તર્કનું એટલું અભિમાન ન આવવું જોઈએ આપણને, બુદ્ધિ ચાતુર્યનું, કે જેથી કરીને સતનો આશ્રય છૂટી જાય. સત એ સત છે, સર્વથી ભિન્ન છે, એને આ એકેય સ્થિતિ પરિસ્થિતિ લાગુ નથી પડતી. સેલની અંદર હોય કન્ડિશન્સ એપ્લાય, હિયર નો કન્ડિશન એપ્લાય. એક સત છે તો એ સત પોતાનું શ્રેય પ્રાપ્ત કરશે જ. અમને લાગે છે કે માર્ગ સરળ છે, પણ પ્રાપ્તિનો યોગ મળવો દુર્લભ છે. આ એક વાક્ય કૃપાળુદેવનું બેસે ને જબરજસ્ત કામ થાય. માર્ગ સરળ છે, છૂટવાનો માર્ગ સરળ છે. શું કામ સરળ છે? બંધાવું એ આત્માનો સ્વભાવ નથી, ઉર્ધ્વ ગતિ એ આત્માનો સ્વભાવ છે. પ્રત્યેક આત્મા મુક્તિ તરફ પ્રયાણ કરે છે, ભલે બંધાતો જાય તો પણ. એની ગતિ કઈ તરફ? મુક્તિ તરફ. એ સ્વાભાવિક છે, છૂટવું એ સ્વભાવ છે એનો. સ્વભાવ કદી છૂટતો નથી, અને બંધાવવું એનો વિભાવ છે. વિભાવ ક્યારેક આકરો પણ લાગે, ક્યારેક છૂટે પણ કરે, ક્યારેક વધે અને ક્યારેક ઘટે. આ નિરંતર છે છૂટવાની વૃત્તિ, અને માટે જ પ્રત્યેક જીવ એની ગતિ સ્વાભાવિક કર્મથી છૂટવા તરફની જ હોય છે. અજ્ઞાન કેટલું રહે છે એ વાત જુદી છે, પણ જેવું અજ્ઞાનનું જોર નબળું પડે એવી જીવની પ્રવૃત્તિ કઈ તરફ થાય? છૂટવા તરફ. આ લક્ષ આવે છે. જરાક અજ્ઞાનની પ્રવૃત્તિ નબળી પડે અને જ્ઞાનનો અંશ જાગે જીવનની અંદર, તો આખી દિશા કઈ થાય? છૂટવા તરફ ને કે બંધાવા તરફ ને? કેટલાયના જીવનમાં આ કેવા ચમત્કારો બન્યા છે કે એક કોઈ સત્પુરુષનું બોધ વાક્ય એને સ્પર્શી ગયું અને અજ્ઞાન ટળી ગયું, અજ્ઞાન ખસી ગયું, જીવનની દિશા બદલાઈ ગઈ, છૂટવામાં ચડી ગયો છે. પહેલાં કાંઈ નહોતું, હવે તો જુઓ ફટાફટ કર્મના બંધનો છૂટવા તરફ છે. કર્મ નિર્જરાની શ્રેણી મંડાય છે. કેવી રીતે મંડાય છે? જ્ઞાનથી કે અજ્ઞાનથી, સ્વભાવથી કે વિભાવથી? તો એ સેના આધાર ઉપર છે? પોતાના અસ્તિત્વ, પોતાનો સ્વભાવ. હું સત છું, મારી સ્વાભાવિક ગતિ સત તરફ છે. આ જે છે એ મારી સ્વાભાવિક ગતિ નથી, આ જીવન છે એ મારું સ્વાભાવિક જીવન નથી, એટલે જ શાંતિ નથી, એટલે જ આનંદ નથી, એટલે જ પ્રસન્નતા નથી. આ જ જીવનમાં ચક્રવર્તી પદ મળે તોય પ્રસન્નતા નથી, આ જ જીવનમાં ઇન્દ્રાદિક પદવી મળે તો પણ પ્રસન્નતા નથી, કારણ કે સ્વાભાવિક નથી. માર્ગ સરળ છે, માર્ગ સરળ છે છૂટવાનો. જીવને જરાક જો એ વાત આવી ગઈ તો એ છૂટવાનું પોતાને મેળે પ્રયત્ન કરીને છૂટી જશે, કેમ કે એની સ્વાભાવિક ગતિ, એનો સ્વભાવ, એનો પિંડ, એનું ચેતન એને એ તરફ જ પ્રેરે છે, બંધન તરફ નહીં. અને એના કારણે જ એકેન્દ્રિયમાંથી જીવ પંચેન્દ્રિય સુધી આવ્યો. કઈ સાધના કરી? એકેન્દ્રિયમાં કઈ સાધના કરી? કયા ઉપાસરે જતો હતો? કેટલા પોસા કર્યા? કેટલા વ્રત તપ જપ કર્યા? અરે આ પંચેન્દ્રિયમાં થતા નથી તો ચૌઇન્દ્રિયમાં ને તે ઇન્દ્રિયમાં શું કર્યું હશે? કઈ ને થયું હોય, માત્ર તારા સ્વભાવે તને અહીં સુધી લાવ્યો. તારા સ્વભાવના જોરે તું એકેન્દ્રિયમાંથી પંચેન્દ્રિય થઈને મોક્ષના બારણે પહોંચ્યો છો. આ તારી સ્વાભાવિક વૃત્તિનું જોર છે ઉર્ધ્વીકરણ. ચેતનાનો સ્વભાવ ઉર્ધ્વીકરણનો છે, અધોગતિનો નથી. એટલે નિગોદમાંથી બહાર આવે છે, ઉછળીને બહાર આવે છે. સરળ છે, પણ પ્રાપ્તિનો યોગ મળવો. પ્રાપ્તિનો યોગ એટલે જેનાથી આ માર્ગ મળે, એવી માર્ગની પ્રાપ્તિ દુર્લભ છે. હજી ઘણા મુમુક્ષુઓને આ વાત બેસતી નથી કે માર્ગની પ્રાપ્તિ દુર્લભ છે, માર્ગ તો સરળ છે, મોક્ષ સરળ છે, આત્મા સરળ છે, તત્વ સરળ છે, બધું મળશે, પ્રાપ્તિનો યોગ નથી. કૃપાળુદેવે એ જ વાત બીજા શબ્દોમાં કીધી છે કે મોક્ષ સુલભ છે પણ દાતા દુર્લભ છે. મોક્ષ સુલભ છે, મોક્ષ મોક્ષ શું માંડો છો, જો દઈએ મોક્ષ, દાતા દુર્લભ છે. એટલું બધું વાક્ય છે. એટલે મહત્વ માર્ગનું છે કે મોક્ષનું છે? બરોબર, મહત્વ શેનું? માર્ગનું, મોક્ષનું નહીં. મોક્ષ તો તું છો મોક્ષ સ્વરૂપ. મોક્ષ તો આત્માના છ પદની અંદરનું એક પાંચમું પદ છે, એની જ અવસ્થા છે આત્માની. પણ આત્માના પાંચ પદ પ્રાપ્ત કરવા માટે પાંચમું પદ, એને છઠ્ઠા પદની જરૂર છે, અને છઠ્ઠો પદ એ માર્ગનું છે. એ જો માર્ગસ્થ થાય, એ માર્ગાનુસારી થાય, એ માર્ગને પામે, તો પાંચમું છે. સ્થાનક પાંચ વિચારીને છઠ્ઠે વર્તે જે પામે સ્થાનક પાંચમું, એમાં નહીં. આ દાતા છે છઠ્ઠા પદનો. છઠ્ઠું પદ જે આપે છે એ કહે છે કે તારું પાંચમું પદ એ શાશ્વત સનાતન છે, અને એ પદ ત્રીજું ને ચોથું જે કર્મનું કરતાપણું અને ભોગતાપણું, તેનું ટળવાપણું છે. આ ટાળનાર કોઈ હોય તો છઠ્ઠું પદ છે. પેલું ને બીજું તો છે જ, પદાર્થ છે, આત્મા છે, પદાર્થ સંયોગી છે, આત્મા નિત્ય છે, શાશ્વત છે, અવિનાશી છે. પછી કર્મનો કરતા ભોગતા છે, એટલે પરિભ્રમણ છે, સુખ દુઃખ છે, ગતિ આ ગતિ છે, એ બધું છે. પણ તું મોક્ષ સ્વરૂપ છો, આ ટળી શકે એમ છે? આ કંઈ કર્મનું કરતા પણ રહે નહીં અને કર્મનું ભોગતાપણું પણ રહે નહીં, ટળે. પણ ટળવાપણું શેનાથી છે? મળે ને મોક્ષ ઉપાય, હોય કદાપી મોક્ષ પદ નહીં અવિરોધ ઉપાય. આ એક લીટી સમજાય તો આખી આત્મસિદ્ધિ સમજાય. આ આત્મસિદ્ધિમાં કહ્યું છે કે આત્મા મોક્ષ સ્વરૂપ છે, એમાં શું નવી વાત છે? એવું તો બધા મહાત્માઓના સંપ્રદાયમાં બધા કહેશે. પણ વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગે બહુ લોપ, આત્મા લોપ નથી, આત્માનો મોક્ષ પણ લોપ નથી. લોપ શું છે? માર્ગ વિચારવા આત્માર્થીને, જેને આત્મા પ્રાપ્ત કરવો છે એવો આત્માર્થી, એને વિચારવા અમે ભાખ્યો અત્ર અગોપ્ય, ખુલ્લમ ખુલ્લા, કંઈ છુપાવ્યા વિના, કોઈ રહસ્ય બાકી રાખ્યા વિના અમે તમને અત્યારે કહીએ છીએ કે જેનાથી આ તમારા નિજ પદની પ્રાપ્તિ થાય. કૃપાળુદેવની મહત્તા એ માર્ગનો દાતા છે, અને જીવની દુર્લભતા એ માર્ગની પ્રાપ્તિનો યોગ દુર્લભ છે. માર્ગ સરળ છે, આ પ્રાપ્તિનો યોગ એ મળવો દુર્લભ છે. એ કેવી રીતે સુલભ થાય એની વાત પછીના પત્રમાં, જે કૃપાળુદેવ પત્ર આપે છે, જે એ માર્ગની પ્રાપ્તિનો યોગ સુલભ કેવી રીતે થાય એની વિશેષ વિચારણા અવસરે કરીશું.